કુરુક્ષેત્રમાંથી આવ્યા બાદ વસુદેવજીનું વર્તન જ બદલાઈ ગયું હતું. પહેલાં તો રામ શ્યામને જોઈને એમના હૈયામાં વાત્સલ્ય ભાવનો ઉછાળો આવતો, હવે તો બંનેને જોઈને ધ્યાન મગ્ન બની જતા અને ક્યારેક તો વંદન કરતા. આ જોઈને શ્યામ સુંદરને આશ્ચર્ય થયું અને બોલ્યા, પિતાજી આપ આ શું કરો છો? અમે તો આપના દીકરા છીએ, અમને તો આશીર્વાદ આપવાના હોય કે વંદન કરવાના હોય? વસુદેવજીએ ભાવપૂર્વક શ્યામ સુંદરને ફરી પાછા વંદન કર્યા અને ભાવભર્યા કંઠે કહ્યું, પ્રભુ આમ હાસ્ય વેરીને મને વારંવાર ભૂલાવવામાં ન નાખો. આપ તો સમસ્ત યોગીઓના આરાધ્ય દેવ છો, આપ જ આ દ્રશ્ય જગતના આદિ કારણ છો. કુરુક્ષેત્રમાં ઋષિઓ સાથે થયેલા સત્સંગથી મને આપના યથાર્થ રૂપનું જ્ઞાન થયું છે. આપે તો અવતાર લેતાની સાથે જ આપનું ચતુર્ભુજ સ્વરૂપ બતાવીને મને અવતારનું પ્રયોજન સમજાવ્યું હતું, પણ હું એવો મૂઢ છું કે બધી વાત ભૂલી ગયો. આજે આપની કૃપાથી મને આપના યથાર્થ રૂપનું જ્ઞાન થયું છે. હે કૃપારૂ, હે અસરણ શરણ, હે દીનબંધુ, મારા પર હવે એવી કૃપા કરો કે આ સંસાર ભયથી મુક્ત કરનારા આપના ચરણાંગવિંદમાં મારું અહર્નિશ ધ્યાન રહે. હું આપના શરણમાં છું, આ ઇન્દ્રિયોની પાછળ ભટકતા હું થાકી ગયો છું, એ ક્યારેય તૃપ્ત થઈ નથી, થવાની નથી. મારી મોટી ભૂલ એ થઈ ગઈ છે કે અખિલ કોટિનાયક પરબ્રહ્મા પરમાત્માને મેં મારો દીકરો માન્યો. શ્યામ સુંદર તો આ સાંભળીને ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા, પિતાજી મારે હવે તમને ભૂલાવવામાં નથી નાખવા, આપનું જ્ઞાન યથાર્થ છે. આપ મને ઈશ્વર કહો છો, પણ મને એ તો કહો આપ કોણ છો? મારા આ પ્રશ્ન પર જરા ગંભીરતાથી વિચાર કરો. જે હું છું એ જ આપ છો, એ જ બલરામ છે. હું તો ત્યાં સુધી કહું છું કે સંપૂર્ણ દ્વારિકાવાસી, અરે માત્ર દ્વારિકાવાસીઓ જ શા માટે? સંપૂર્ણ બ્રહ્માંડમાં જેટલા ચરાચર પ્રાણીઓ છે એ બધા જ ભગવત રૂપ છે. મારા એકલામાં નહીં, સર્વમાં સર્વેશ્વર છે એવી બુદ્ધિ રાખો. સર્વમાં મારો પ્રભુ વસેલો છે એવી ભાવના રાખી સર્વની સાથે વ્યવહાર કરો, વંદન કરો. એક જ તત્વ આ સર્વમાં વિલસી રહ્યું છે. એક દીવામાંથી અનેક દીવા પ્રગટે એમ એક જ આત્માનો આ વિસ્તાર છે. ભગવાનના આવા ગૂઢ વચન સાંભળીને વસુદેવજીની ભેદબુદ્ધિ નાશ પામી સર્વત્ર ભગવદ્ દ્રષ્ટિ થવાથી વસુદેવજીને પ્રસન્નતા થઈ અને કૃતકૃત્ય થઈ ગયા. સંપૂર્ણ જ્ઞાન થતાં એ મૌન થઈ ગયા. બાજુમાં બેઠેલા દેવકીજી સમજી ગયા કે કહો ના કહો આ રામ શ્યામ કોઈ સાધારણ મનુષ્ય નથી, એ પરમાત્માના અવતાર છે. કારાવાસમાં અમને ઓળખાણ આપી હતી, પણ મોહમાયાના ચક્કરમાં અમે ભૂલી ગયા. જ્યારે સાંદીપની ઋષિને ત્યાંથી ભણીને પાછા આવ્યા હતા ત્યારે પણ એમ સાંભળ્યું હતું કે કૃષ્ણની પાસે ગુરુપત્નીએ ગુરુદક્ષિણામાં પોતાનો મરેલો પુત્ર માંગ્યો અને કૃષ્ણએ તે લાવી આપ્યો. ભગવાન વિના બીજા કોનાથી આ કામ થાય? દેવકીજીએ મનોમન વિચાર્યું, જ્યારે મારા આ પુત્રો ઈશ્વરના અવતાર છે તો હું એમની પાસે કેમ કંઈ માગું નહીં? માંગવાનું, પણ માંગવું શું? મારી પાસે ધન ધાન્યની ક્યાં કમી છે? આમ વિચાર કરતાં કરતાં પોતાના મરી ગયેલા દીકરાઓની યાદ આવી. મરી ગયેલા દીકરાઓની યાદ આવતા જ માતાનું હૃદય સ્નેહથી ભરાઈ આવ્યું. મનમાં વિચાર્યું, ગુરુપત્નીને મરેલો દીકરો લાવી આપ્યો તો મને પણ મારા દીકરા લાવી આપશે. વસુદેવજી તો ધ્યાનમાં મસ્ત બનીને બહાર ચાલ્યા ગયા. રામ શ્યામ બીજા કામમાં પરોવાની તૈયારી કરતા હતા ત્યાં તો દેવકીજીએ આવીને શ્યામના ચરણમાં વંદન કર્યા એટલે શ્યામે હસીને રામને કહ્યું, ભૈયા માતા પિતાને આજે થયું છે શું? જોને કોઈ દિવસ નહીં અને આજે ચરણોમાં પ્રણામ કરે છે. દેવકીજીને શોકાતુર વાણીમાં કહ્યું, શ્યામ હવે તું મને ભૂલાવવામાં ન નાખ, હું સમજી ગઈ છું કે તું ઈશ્વરનો અવતાર છે. એટલું બોલતા બોલતા કંઠ રૂંધાઈ ગયો. માં માં આજે તું આટલી બધી વ્યાકુર કેમ છે? હૃદયમાં કંઈ દુઃખ છે? જે હોય તે વિના સંકોચે કહી નાખ. કૃષ્ણ, મેં તારા પિતાની સાથે જ સાંભળ્યું છે કે આપ આદિ પુરુષ નારાયણના અવતાર છો. માં માં કહીને મને માયામાં ન નાખો. આપ કોઈના પુત્ર નથી, ભૂમિનો ભાર ઉતારવા માટે જ આપે અવતાર ધારણ કર્યો છે. હે પ્રભુ, મારી એક અધૂરી ઈચ્છા પૂર્ણ કરો, હું આપના શરણમાં છું. ના, એમાં આટલી બધી અકરાય છે કેમ? જે હોય એ કહીના હું તારી બધી ઈચ્છા પૂર્ણ કરીશ. આંખના આંસુ લૂછતા લૂછતા દેવકીજીએ કહ્યું, પ્રભુ જ્યારે આપે અવતાર નહોતો લીધો એ પહેલાં મારા ગર્ભથી 6 પુત્રો ઉત્પન્ન થયા હતા. એ 6 પુત્રોને દુષ્ટ કંસે જન્મતા વેંત મારી નાખ્યા હતા. એ 6 પુત્રોને ફરી એકવાર જોવાની મારી ઈચ્છા છે. શ્યામ સુંદરે આશ્ચર્ય પ્રગટ કરતાં કહ્યું, માં આ તું કેવી વાત કરે છે? મરેલા તે કંઈ પાછા આવતા હશે? દેવકીજીએ કહ્યું, પ્રભુ ફરી પાછી મને ભૂલાવવામાં નાખવાની કોશિશ કરી? આપ પરબ્રહ્મા પરમાત્માના અવતાર છો, આપને માટે કોઈ વાત અસંભવિત નથી. બોલો, આપે ગુરુ પત્નીનો મૃત બાળક પાછો લાવી આપ્યો હતો કે નહીં? બસ એ જ રીતે મારા 6 દીકરા પાછા લાવી આપો. શ્યામ સુંદર હવે શું બોલે? આંખને ઈશારે બલરામજીને ઊભા કર્યા અને રામ શ્યામ બંને શૂતલ લોકમાં આવ્યા. ત્યાં અસુરોના રાજા બલિરાજા નિવાસ કરતા હતા. રામ શ્યામને પધારતા જોઈ સામે જઈ સ્વાગત કર્યું, ચરણો ધોઈ પરિવાર સહિત ચરણોદક લીધો, પૂજન અર્ચન કરી સુંદર સિંહાસન પર બેસાડ્યા અને પૂછ્યું, કહો પ્રભુ અહીં સુતલ સુધી કેમ પધારવાનું થયું? શ્યામ સુંદરે હસતા હસતા કહ્યું, બલિરાજા કામ વિના તો અહીં સુધી કોણ આવે? એક અગત્યના કામે આવ્યો છું. તમારે ત્યાં 6 અસુર છે, એમને લેવા આવ્યો છું. 6 અસુર એ વરી કયા? બલિરાજાએ પૂછ્યું. બલિરાજા ભૂલી ગયા હો તો તમને એ વાતની યાદ આપું. પ્રથમ સ્વયંભૂ મન્વંતરમાં મહર્ષિ મરીચીની પત્ની ઉર્ણએ 6 પુત્રને જન્મ આપ્યો હતો, એ વાત યાદ છે? હા હા પ્રભુ, યાદ આવ્યું. એ 6 શાંત સદાચારી અને સંયમી હતા. હું ભૂલતો ન હોઉં તો એમના નામ પણ આ જ હતા. સ્મર ઉદ્ગીત પતંગ પરિશ્વંગ ક્ષુદ્રબુદ્ધ અને ધ્રુણી. હા, એ જ એ 6ને પોતાના સંયમ અને સદાચારનું અભિમાન હતું. બલિરાજન અભિમાન એ જ એના પતનનું કારણ બને છે. પોતાની દીકરી સરસ્વતીના રૂપ પર બ્રહ્માજી પાગલ બનીને પાછળ દોડ્યા ત્યારે આ 6 ઋષિકુમારોએ હાંસી કરી. ત્યારે બ્રહ્માજીએ અસુર થવાનો શાપ આપ્યો. હા ભગવાન, હવે એ પ્રસંગ કંઈક યાદ આવે છે. બલિરાજા બનવાકાર બની ગયું. જ્યારે બ્રહ્માજીએ શાપ આપ્યો ત્યારે એમનું અભિમાન કપૂરની જેમ ઉડી ગયું અને બ્રહ્માજીના પાદ પદ્મમાં પ્રણામ કરી એમણે અપરાધની ક્ષમા માંગી. બ્રહ્માજીએ કહ્યું, તમને 6ને અસુર યોની તો પ્રાપ્ત થશે જ, પરંતુ એકવાર મનુષ્ય લોકમાં જઈ તમે અક્ષર લોકમાં આવશો અને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની માતા દેવકીજી તમને 6ને સ્તનપાન કરાવશે ત્યારબાદ તમારા 6ની અસુર યોની છૂટશે. ત્યારબાદ ઋષિલોકમાં જઈ શકશો, પછી તમારે સદગતિ થશે. એ મરીચી ઋષિના છ પુત્રો શાપવશ હિરણ્યકશ્યપુને ત્યાં ઉત્પન્ન થયા. મારી યોગમાયાએ એમને ભગવતી દેવકીના ગર્ભમાં મૂક્યા. જન્મ થતાં જ કંસ મામાએ એમને મારી નાખ્યા. હવે એ છએ તમારે ક્યાં છે? માતા દેવકીજી એમને જોવા માટે અધીર છે, એટલે એમને લેવા આવ્યો છું. બલિરાજાએ નમ્ર સ્વરે કહ્યું, પ્રભુ, એ છએ અસુરો એ રહ્યા, પણ અહીંથી પૃથ્વીલોકમાં જવું હોય તો માતાના ગર્ભમાં ગયા સિવાય ત્યાં જવાય નહીં. આ તો અસુર છે, જ્યારે દેવકીજી તો બાળક રૂપે જોવા માગે છે. આ શક્ય કેવી રીતે બનશે? શ્યામ સુંદરે કહ્યું, આપ કોઈ ચિંતા કરો નહીં, એ બધું હું ફોડી લઈશ. મારી યોગ માયા બાળકને અસુર બનાવી દઈ શકે છે અને અસુરને બાળક બનાવી દઈ શકે છે. પ્રભુ, જેવી આપની મરજી. એમ કહી બલિરાજાએ એ છએ અસુરોને ભગવાન પાસે હાજર કર્યા. ભગવાને પોતાની યોગ માયાથી એ છએને બાર રૂપ બનાવ્યા અને લાવીને માતાના ખોરામાં મૂક્યા. પોતાના છ મૃત બાળકોને જોતા માતા દેવકીજીના હૈયામાં વાત્સલ્યનો ઉછારો આવ્યો. વાત્સલ્ય સ્નેહને કારણે સ્નેહમાંથી આપોઆપ દૂધની શહેરો છૂટવા લાગી. હૃદયમાં પ્રેમના ઉભરા આવ્યા. છએ બાળકોને હૈયા સાથે ચાપીને સ્તનપાન કરાવવા લાગ્યા. વારંવાર એમના મુખ ચૂમવા લાગ્યા. મસ્તક પર મમતારું હાથ ફેરવવા લાગ્યા. જે સ્તનોથી ભગવાન શ્રીકૃષ્ણએ પૈપાન કર્યું હતું, એ જ સ્તનોમાંથી અસુરોએ પૈપાન કર્યું. પરમ પાવન સ્તનોના સ્પર્શથી એમના સમસ્ત અશુભ નાશ પામ્યા. એમને પૂર્વજન્મની સ્મૃતિ તાજી થઈ. આસુરી ભાવ દૂર થતાં પોતાનું અસલ રૂપ યાદ આવ્યું. શ્રદ્ધા ભક્તિ સહિત રામ શ્યામના ચરણોમાં પ્રણામ કરી માતા દેવકી અને વસુદેવજીના ચરણોમાં પ્રણામ કર્યા. ત્યારબાદ એમની આજ્ઞા લઈ સુરલોકમાં ગયા. આ અદ્ભુત ઘટના જોઈ સૌ આશ્ચર્યના સાગરમાં ડૂબી ગયા.